દક્ષ લક્ષ્મણી પર્વમાં આજે અંતિમ દિવસ, જેને આપણે અનંત ચતુર્દશી તરીકે પણ ઉજવીએ છીએ, આજના દિવસે જ બીજો એક વાસુપૂજ્ય ભગવાનનો નિર્વાણ કલ્યાણકનો પણ મંગલ દિવસ છે. મંદારગીરી પર્વત ઉપરથી નિર્વાણ પદને પામા 5 બાલ્યતી તીર્થંકર, એમાં વાસુપૂજ્ય પ્રથમ અને ઉત્તમ બ્રહ્મચર્યનો દિવસ પણ આજે છે. ગુરુદેવશ્રીએ બ્રહ્મચર્ય નિયામાં વાત કરી. આપણે ક્યારેક બ્રહ્મચર્ય એટલે એક જ સ્પર્શેન્દ્રિય નિમિત્ત લઈએ છીએ. ખરેખર તો કોઈ પણ ઇન્દ્રિય વિષય તરફનો ગ્રદ્ધિ ભાવ, એકત્વ ભાવ, સુખમપણાનો ભાવ એ અબ્રહ્મ છે. પોતાના સ્વરૂપ અસ્તિત્વને ભૂલીને કોઈ પણ પરપદાર્થમાં, કોઈ પણ રાગાદી ભાવમાં સુખ બુદ્ધિ માનવું તે અબ્રહ્મપણું છે. પોતે જ આત્મા અતિન્દ્રિય જ્ઞાન આનંદ સ્વરૂપ છે. જગતમાં કોઈ પણ રમણ કરવા યોગ્ય હોય, રમવા લાયક, સુખ માનવા લાયક પદાર્થ હોય એ પોતાનો ચૈતન્યમય ભગવાન છે. કોઈ પણ ઇન્દ્રિય વિષયમાં અંતે તો આકુળતા છે, સુખની કલ્પના છે અને આકુળતાનું વેદન છે. પણ એ વેદનને આપણે મોહ ભાવથી, અજ્ઞાન ભાવથી ઓળખી શકતા નથી. કૃપાળુદેવના શબ્દોમાં કહીએ તો એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત દુઃખ તે સુખ. કોઈ પણ એવો એક ઇન્દ્રિય વિષય દેખાડો કે જેમાં જીવ અમુક કાળની મર્યાદાથી વધારે રમી શકે, તો જો એમાં સુખનું વેદન હોત તો સદાય સુખ કેમ ન આવ્યું? જેનો જે સ્વભાવ હોય એમાંથી એના વેદનની મર્યાદા ન હોય. સાકર ગળી કેટલા કલાક સુધી આવી શકે? કેટલા કલાક સુધી? જ્યાં સુધી સાકરનું અસ્તિત્વ હશે ત્યાં સુધી ગળી લાગશે જ. એમ જો 5 ઇન્દ્રિયના વિષયમાં સુખપણું હોય તો વિષય કેમ બદલાવવો પડે છે? એક વિષય છોડી વિષય તરફ, બીજા વિષય તરફ કેમ જઈએ છે? એટલું તો જ્ઞાનનો વિવેક જાગ્રત કરવો જ પડશે. કલ્પના શું છે અને ખરેખર વેદનમાં શું છે? સુખની આપણને કલ્પના થઈ રહી છે, ઇન્દ્રિય વિષયોમાં સુખની કલ્પના થઈ રહી છે, વેદનમાં શું થઈ રહ્યું છે એ બેનો વિવેક આપણે કરવો પડશે. તો આજે ખરેખર કાળ અપેક્ષાએ વિચાર કરીએ તો જે ચારિત્રરૂપ આરાધનાનું પર્વ આપણે ઉજવીએ છીએ, દસ લક્ષણી પર્વ, પર્વાધિરાજ જેને કહીએ, એનો છેલ્લો દસમો બાકી. ખરેખર આરાધના ક્યાં સુધી હોઈ શકે? આરાધના માટે કાળની શું મર્યાદા કરવી? આરાધના જ્યાં સુધી પૂર્ણ ન થાવ ત્યાં અવિચ્છિન્ન ધારાએ, અતૂટ ધારાએ એની આરાધના હોય છે. અને પછી સાદી અનંતકાળ એ આરાધનાનું ફળ આનંદમય દશામાં રહેવાનું. ખરેખર શરૂઆત કરીએ છીએ, અંત એ તો વ્યવહાર કાળની અપેક્ષાએ છે. જીવનમાં આ પર્વ ઉજવવાનું સાર્થકપણું, સફળપણું તો એ છે કે પરણતીમાં એની ધારા શરૂ થાય. શાશ્વત પર્વ છે, અનાદિથી આ પર્વ ચાલ્યું આવે છે. જેમ અષ્ટાનિકા પર્વ છે એમાં ચારિત્ર અને ચારિત્રના લક્ષણ અપેક્ષાએ 10 નામ છે. નામ તો ખરેખર એક શું છે? ચારિત્ર જ છે, પણ જુદા જુદા લક્ષણ દ્વારા એના 10 નામ આપવામાં આવ્યા છે કે એ ચારિત્રની વિતરાગી પરિણતિમાં ક્રોધ નથી તો તેનું નામ ઉત્તમ ક્ષમા આપવું છે. અને ક્રોધ સાથે બીજો ભેદ કયો લેવો? વેર. ક્ષમાથી વિરુદ્ધમાં 2, ક્રોધ અને વેર. પછી બીજો છે માળદવ ધર્મ, એમાં ક્યાં કસાયનો અભાવ છે? માન કસાયનો અભાવ છે. ત્રીજો છે માયા કસાયથી રહિત આર્જવ છે. ચોથો અસત્યથી રહિત સત્ય છે. પાંચમો લોભ કસાય, લોભમાં બે રહેવાનો, વર્તમાનનો લોભ અને ભવિષ્યની તૃષ્ણા, બેથી રહિત એનું નામ શૌચ. શૌચ એટલે પવિત્રતા. ક્યાંય પણ લોભ કસાય છે, તૃષ્ણા ભાવ છે, સમજવું મેં આત્માને મલિન કર્યો છે. વર્તમાન મળેલ પુણ્યના યોગ્ય અનુકૂળ સામગ્રીમાં ઇષ્ટપણાની બુદ્ધિ, એનો અર્થ છે કે હું મારા આત્માને મલિન અપવિત્ર કરું છું. તો એ પાંચ પછી જે શરૂ થાય છે મુખ્યતા શું હોય છે? મુનિ દશામાં જેની મુખ્યતા, અને એવી દશા માત્ર માનવ પર્યાયમાં હોય છે. દેવ છે એ કેટલો સંયમ પાળી શકે? તીર્થંકરોના તપ કલ્યાણક ઉજવે છે અને છતાં સ્વયં તપ ન કરી શકે, શું દેખાડે છે? દીક્ષા કલ્યાણક હોય છે, તપ કલ્યાણક, બધા જોયું તો હશે પણ કદાચ ભૂલાઈ ગયું હશે. ભૂલવા માટે પંચકલ્યાણક ઉજવ્યા નહોતા. જીવનમાં એક શું છે, એ પાલખી લઈને કોણ આવે છે? દેવ આવે છે. રત્ન જડિત પાલખી હોય છે, દેવ આવે છે. એ શરૂઆત કોણ કરે છે? મનુષ્યો કરે છે. એ પણ પેલા કોણ? ભૂમિ ગોચરી, ભૂમિ ગોચરી, અને એના પછી કોણ આવે? વિદ્યાધર રાજા, અને પછી ઇન્દ્રનો છે. એટલી પુણ્ય જેટલું એના નથી કે આકાશ ગમનમાં લઈને પછી એ લઈ જાય, એટલું મનુષ્યને બધામાં. પુણ્યમાં, પુણ્યના યોગમાં ઇન્દ્ર છે, પવિત્રતાના પ્રણમનમાં મનુષ્ય છે. તો એ મનુષ્ય પર્યાયની આપણને એવી ક્યારેય એ કિંમત લાગી? મનુષ્ય પર્યાય ભોગ માટે છે કે યોગ માટે છે? સ્વરૂપ સાથેની સાધનાની એ મુખ્યતા જીવનમાં. તો સંયમ, સંયમ એટલે પ્રમાદથી રહિતપણું. પાંચ ઇન્દ્રિયના વિષયોમાં આપણે પ્રમાદ, પ્રમાદ એટલે એમ ન સમજવું 8 કલાક સુવે નામ શું કહેવાય? પ્રમાદ કહેવાય ને. અને ઉજાગરા કરે ને ભણે તો બધું. અરે જૈન દર્શન તો પ્રમાદ એને કહે છે કે મહાવ્રતનો વિકલ્પ આવ્યો, આ એ પણ પ્રમત દશા, છઠ્ઠું ગુણસ્થાન, એનું નામ શું છે? પ્રમત. અને પ્રમત એટલે પ્રમાદ. પોતાના સ્વરૂપમાંથી એક સમય માટે પણ ચ્યુત થવું, તેનું નામ પ્રમાદ છે. અને પ્રમાદથી રહિત સંયમ, એનાથી આગળ તપ, ઈચ્છાથી રહિત એ તપ. તપ એટલે ખાલી ભૂખ્યા રહેવું એ તપ નથી. જ્યાં ખાવાની ઈચ્છા તો નહીં, નહીં ખાવાની પણ ઈચ્છા નહીં, એવી દશાને ઈચ્છા નિરોધ એ તપ કહેવામાં આવે છે. ફરીથી દેવો તપ કલ્યાણક ઉજવે છે, પોતે તપ કરીને મુનિદશા, અરે મુનિદશા તો નહીં, અણુવ્રત લઈને પાંચમું ગુણસ્થાન પણ ના આવે. એનાથી આગળ દાન આવે કે ત્યાગ આવે? કે બે સરખું છે? બે સરખું છે. જો ઘણીવાર આપણે દાન અને ત્યાગને સરખું માનીએ છીએ. નો ડાઉટ દાન છે એમાં એક લોભ કસાય ઘટે છે, પણ ત્યાગ એક જુદી વાત છે અને એક દાન જુદી વાત છે. દાન કોનું હોય? કોઈક સારી વસ્તુનું દાન હોય. અને ત્યાગ કોનો હોય? જે છોડવા યોગ્ય વસ્તુનો. દાન એવું હોય કે પોતાને જરૂર ન હોય ને એની રીતે કોકને કઈ દાન આપી દીધું તને. દાનમાં ફરીથી દાનમાં પણ શું જોશે? ત્રણનું ઇન્વોલ્વમેન્ટ, દાતા, દેનાર, લેનાર પાત્ર અને વસ્તુ, ત્રણેયનું. અને ત્યાગ માટે શું જોશે? કોઈની નહીં, એકલો પોતે. તો બે એ રીતે થોડોક ફરક. તો આ શ્રાવકની અપેક્ષાએ આપણે દાન એને ત્યાગ કહીએ છીએ. ચાર પ્રકારના જે દાન કહીએ, આર દાન, ઔષધ, અવધ, એ શ્રાવકની. બાકી તો ખરેખર ત્યાગ એટલે શું? જે જે આત્માને જે દુઃખદાયક છે એવા ભાવોનું અને એવા નિમિત્તરૂપ પદાર્થો એની પ્રત્યેની મમત્વ છોડો, આ એનું નામ ત્યાગ છે. મમતામાં ગ્રહણ છે અને મમતાથી રહિતમાં એના પ્રત્યેનો રાગ છૂટે છે, તો તેનું નામ ત્યાગ કહેવામાં. શ્રદ્ધામાં તો બધાનો જ ત્યાગ થઈ ગયો, આ તો ચારિત્રની અપેક્ષાએ અસ્થિરતાનો રાગ છોડવાની એ ત્યાગ. તો સંયમ, તપ અને ત્યાગ એ મુખ્ય મુનિ દશામાં, અને એ માનવ પર્યાયમાં. દેવ પર્યાયમાં ગમે તે પુણ્ય છે એ કેટલું દાન આપી શકે, મુનિરાજને આરદાન પણ ના આપી શકે. ફરી ફરીને આપણે તૃષ્ણાથી શું વિચાર કરીએ, મને એક દેવ ભવ મળે તો સારું, ને ઘણી ઉપાધિ નહીં, ન કમાવાની ઉપાધિ, ન ખાવા પીવાની, ન ભણવાની, કેટલું બધું કામ ઓછું થઈ જાય ને. દેવ પર્યાયમાં તો ઓછું થઈ જાય, ન બીમારી પડે, ન દવા લેવી, કેટલા બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય ને. ક્યારે પણ સંયોગનો દુઃખ, ગણેશને આજ પ્રવચનમાં ગુરુદેવ લીધું, સંયોગ દુઃખદાયક છે કે સંયોગ પ્રત્યેનું મમત્વ એ દુઃખદાયક છે. એમને સમજો, સ્વર્ગ પર્યાયમાં આ નથી, આ નથી, પણ એને બીજાની તૃષ્ણા તો રહી ગઈ છે, અને એટલા માટે દેવ પર્યાયમાં કઈ સંજ્ઞા હોય છે, પરિગ્રહ સંજ્ઞા. શું હોય છે? પરિગ્રહ સંજ્ઞા હોય છે. આટલું છે છતાં પૂજ્ય બેનસીની ચર્ચામાં આવ્યું હતું થોડું, કે એ પોતાને પોતાથી અધિક ઊંચા દેવ કે ઇન્દ્ર હોય એની અંડરમાં રહેવું પડે, કેમ કરવું પડે છે, એને હું નાનો નહીં કેમ મોટા. જીવનમાં સંયોગ બદલે છે, તૃષ્ણા તો એવી નીવી રહે છે. અહીંયા કદાચ કરોડપતિમાંથી અબજપતિ થવું હશે, અને નાના દેવમાંથી મોટા, તૃષ્ણા તો ચાલુ જ છે. ક્ષેત્ર બદલે છે, સંયોગ બદલે છે, પરણતી પરિણામ તો એ નહીં રહે છે. તો અહીંયા મુનિદશામાં સંયમ, તપ અને ત્યાગ, અને છેલ્લા બે આકિંચન્ય કાલે જે વાત કરી, પરિગ્રહથી રહિતપણું. ગુરુદેવજી એના માટે કયો શબ્દ આપો? મુનિરાજ શું છે? જેને કોઈની પણ દરકાર નથી હોતી, કોઈ પણ એક માને શું છે, કોઈ જગતમાં કોઈ માન સન્માન આપે કે ઉપસર્ગ પરિસ આવે, જેને કોઈની પણ નથી, એ જગતનો સૌથી બાદશાહ છે. જગતમાં શહેનશાહ જેને કહીને સમકોને છે. આપણે બધા તો ઇન્દ્રિયોના ગુલામ થઈને ફરીએ છીએ, અને જેને કોઈની પણ દરકાર નથી, અનુકૂળ પ્રતિકૂળ કોઈ પ્રકારનો વાઘ સિંહ કોઈની પણ, આ એ પરિગ્રહથી રહીત જગતના સર્વોત્કૃષ્ટ એ મુનિરાજ છે. અને આજે છેલ્લો દિવસ બ્રહ્મચર્યનો છે, અને એની વાત આપણે લઈએ. 466 પાને ગુરુદેવજીનું આજે જે પ્રવચન આપણે સાંભળ્યું, 466 પાને, આત્મા આનંદ સ્વરૂપ છે, એ આનંદ સ્વરૂપમાં રૂચિ છોડી જેટલી પડદ્રવ્યમાં અથવા તો પુણ્ય પરિણામમાં રૂચિ કરવી એ જ મહામિથ્યાત્વનો વ્યભિચાર અને અબ્રહ્મચર્ય કહે છે. શું લીધું? વિષય શરૂઆતમાં જે સામાન્યપણે આપણે લઈએ છીએ એનાથી એક જુદી જાતની. આનંદ સ્વરૂપ ભગવાન આત્માની રૂચિ છોડીને જે કોઈ પડદ્રવ્ય હો અથવા રાગભાવ, એમાં રૂચિ, એમાં રસ, એમાં સુખબુદ્ધિ, આ તેનું નામ મિથ્યાત્વરૂપી વ્યભિચાર અબ્રહ્મચર્ય કહેવામાં આવે. એના પછીના પેરેગ્રાફમાં ઉત્તરમાં, આમાં સામાન્યપણે સ્ત્રીની મુખ્યતા કેમ લેવામાં આવે? કારણ કે સામાન્યપણે મનમાં એની જ ઈચ્છા હોય છે, અને એટલા માટે એની મુખ્યતા. બાકી ખરેખર તો એ ઉત્તરમાં છે ને, એની ચોથી લાઈન ગુરુદેવજી ઉત્તર આપે છે, એની ચોથી લાઈન, ખરેખર તો આત્મા અતિન્દ્રિય આનંદ સ્વરૂપની રૂચિ કરીને બ્રહ્માનંદ નામ આનંદમાં લીન થવું, તેનું નામ પરમાત્મા બ્રહ્મચર્ય કહે છે. ખાલી નાસ્તિ નહીં, અસ્થિ પૂર્વકની નાસ્તિ છે. પોતે આત્મા બ્રહ્મ સ્વરૂપ એટલે કે જ્ઞાન આનંદ સ્વરૂપ એવા આત્મામાં લીન થવું, તેનું નામ બ્રહ્મચર્ય કહે છે. અને જેટલું પડદ્રવ્યમાં સુખ બુદ્ધિ છે, આ તેનું નામ અબ્રહ્મ કહેવામાં આવે. પોતાના સિવાય બીજામાં. શબ્દ બહુ સિમ્પલ, પોતાના સિવાય બીજામાં. વ્યભિચાર આદિ શબ્દ હોય બીજા, એમ પોતાના ચૈતન્ય તત્વ સિવાય બીજા ક્યાંય પણ સુખ બુદ્ધિ એકત્વ મમત્વ આ તેનું અબ્રહ્મ કહે છે. હવે એના પછીનો પેરેગ્રાફ, રાગમાં સુખ છે એની બીજી લાઈન. સ્વરૂપમાં આનંદ છે એવી રૂચિ થાય. પેલું શું થયું? સમ્યક દર્શન સત્તા શું થઈ? આત્માની રૂચિ થઈ. પછી પર પદાર્થમાં જે આસક્તિ રહે છે, જે ચારિત્ર દોષ છે, તે દોષનો પણ અહીંયા નિષેધ છે. કયો શબ્દ અહીંયા વાપર્યો છે? ઉત્તમ બ્રહ્મચર્ય. ઉત્તમ શરૂઆત ક્યાંથી શરૂ થઈ ગઈ છે? સમ્યક દર્શન આત્માની રૂચિ થતા થઈ ગઈ. હવે તો આસક્તિનો જે રાગ, આસક્તિ એટલે સંપૂર્ણપણે બ્રહ્મચર્ય પણ, સ્વસ્ત્રીમાં નહીં પણ કોઈ પ્રકાર પણ નહીં, અને ક્યાં સુધીનો? મનમાં પણ નહીં. મનમાં પણ ક્યાં સુધી? અનુમોદનાર. અને એના બધા બ્રહ્મચર્યના અષ્ટાવળમાં પણ કુંદકુંદ આચાર્ય આવે છે. કેટલા પ્રકાર હોય એના? શીલના પ્રકાર 18,000 તો છે. એના ઉત્તર ગુણ જો લઈએ પેટા બે 84,00,000 છે. કોઈને એમ થાય આવા ક્યાંથી યાદ રહેતા હશે? યાદ રાખવાની નાસ્તીની નહીં. એક રીતે વિચાર કરીએ, બે ને બે જે છે 2+2, એના ખોટા જવાબ કેટલા હોય? કેટલા હોય? અરે ભાઈ એટલા હું કામ વિચારે, 4 સિવાયના બાકીના બસ. એક અસ્થિ વિચારશું, ગણવા બેસું તો એમ નહીં આવે, પણ 4 સિવાયના જે કાંઈ લખવાય લખી શકો. એમ અહીંયા બ્રહ્મચર્ય પણ શું કે બ્રહ્મ સ્વરૂપ આનંદ સ્વરૂપ એવા આત્મામાં શ્રદ્ધાએ તો નહીં, હવે તો ચારિત્ર અપેક્ષાએ સ્થિરતા જામ્યા, કે જેની પાછળ ભોગે જ ભોગ પહેલે ઉનકા ન હોવે સમરણ. અને આગામી તો વાંછાની જ નથી જ્યાં ભૂતકાળના સ્મરણમાં ન આવે. આવી એક અપૂર્વ દશા. નવ પ્રકાર તો આપણે સામાન્યપણે લઈએ છીએ, મન વચન કાય કૃત કારિત અનુ, એમાં જુદા જુદા પ્રકાર ગણીને એના 84,00,000 એના પ્રકારો છે. અણુ માત્ર પણ, રોમમાં પણ, પડરવમાં હવે સુખ બુદ્ધિ તો નહીં, સુખ છે એવા ભાવો ન ઉત્પન્ન થાય. આ એવી દશા અહીંયા ઉત્તમ બ્રહ્મચર્ય કહેવામાં એ આવે છે. તો અહીંયા એ ચારિત્રનો જે અસ્થિરતાનો રાગ છે એનો પણ અહીંયા નિષેધ છે. અને એનાથી આગળ આચાર્યદેવ સરસ, જ્યાં આત્માનું અતિન્દ્રિય આનંદ સ્વરૂપ જ્યાં જોયું છે, ત્યાં હવે બીજાના રૂપને જોવાનો ભાવ ક્યાં આવે? પૂજામાં પણ એ પ્રકારે લીધા હતા. શું લીધા હતા? 10 પ્રકારના લીધા હતા. અને એનું નામ શું, નામ શું આવતા હતા? કામ બાણ. એ કોના જેવા છે? એક બાણ તો ખબર હશે ને, એરો. એરો કે ને શું છે? એ શૂલની જેમ છે અંદરમાં એવા પરિણામો. આત્મા તો નહીં ગમે, આત્માની વાત પણ નહીં ગમે, ક્યાંય એનો ઉપયોગ ટકશે નહીં. એવી તીવ્ર આકુતા કે વિષય મેળ્યા વગર એ ક્યાંય દુઃખી થશે? ક્યાં સુધી પહોંચી શકે છે એ આકુતા? પોતાના મરણ સુધીની પણ એ આકુતા છે. એને કેળો નહીં છોડે. ગુજરાતીમાં કહે કેળો નહીં છોડે જીવનમાં. એની સામે અહીંયા કહે છે કે જ્યાં સમ્યક દ્રષ્ટિને, અહીંયા તો મુનિરાજ છે, જ્યાં આત્માનું અતિન્દ્રિય સ્વરૂપ જોવામાં અનુભવમાં આવ્યું, હવે એને કોઈને જોવાનો ભાવ એને આવતો નથી. જ્યાં પોતાનું ચૈતન્ય રૂપ જોયું છે તો બીજાનું રૂપ જોવા જતો જ નથી. અને જ્યાં આત્માના આનંદ સ્વરૂપની કથા હોય છે ત્યાં વિકથામાં શું ના હોય? 4 પ્રકારની વિકથા એમાં આવી, એક પણ એક કથા હોય છે. અરે જ્યાં પોતાના આત્માના અતિન્દ્રિય આનંદનું વેદન અને બહારમાં એની વાત આવે, જ્યાં રોમાંચ ઉછળી જાય, એને બીજા પ્રત્યે ક્યારે પણ એ કથામાં એને મન થતું નથી. આ રીતે પછી સ્મરણ પણ ન હોય. જ્યાં સ્વરૂપનું આનંદમય એનું અને સ્મરણ આવે તો મુનિરાજોના, તીર્થંકરોના ચરિત્રનું વર્ણનનું એને સ્મરણ આવે એવી ભાવના. જ્યાં ગુરુદેવસિંહે સહજપણે મુનિ દશાની ભાવના માટે પ્રવચન સાર માંથી માતાની રજા લે છે, સ્ત્રી આદિ ની રજા ના બે થોડા આપણને. અને ખરેખર તો એ ગુરદેશી ના જયારે પ્રવચનો ચાલતા ત્યારે ગુરદેશી એવી રોમાંચ ખડા થાય એવા અંદરમાં રસપસતા થઈને વાત કરે કે એ મુનિ દશા કોણ લેતા હોય, જ્યાં કોઈ પ્રતિકૂળતા હોય, આજીવિકા આદિ ન હોય, એ બધા તો કોણ લેતા હશે. આઠ આઠ વર્ષના રાજકુમારો હોય જેમણે જમીન ઉપર કોઈ દી પગ ન મૂક્યો હોય, જેના મકાનમાં જ વાત આવી હતી કઈ, મકાન કેટલાના હોય, કેટલાના નહીં એના થાંભલા અબજો ના હોય તો આખું મકાન કેવું હશે, ઘરમાં લાદી ન હોય, નીલમણી જેના હોય ઘર, એવામાંથી પણ જેને કોઈ દી એક ગુજરાતીમાં કહીએ દુઃખનો છાંયો ન જ હોય એને અંદરમાં વૈરાગ્ય ઉત્પન્ન થતો હોય. સંપ્રદાયમાં પણ ગુરદેવસિંહ એ વાત લેતા કે અમે જે માર્ગે જઈએ છીએ એ માર્ગેથી અમે પાછા હવે ફરવાના નથી. ખરેખર એ દશાની અદભુતતા કેવી હશે, એકવાર માતા રોવું હોય તો રોઈ લેજે, બીજી માતા હું નહીં કરું. આટલો અંદરનો પોતાની ધારાનો નિસંગતા વિશ્વાસ કેવી રીતે, એકવાર સાધના કરી જોજે, અંદરનો આત્મા સાક્ષી આપશે કે આ આત્મા હવે પરિભ્રમણમાં રહેવાનો નથી, કોઈને પૂછવાની જરૂર નહીં પડે. આ આત્માને પરિભ્રમણનો કિનારો આવી ગયો છે. જીવનમાં એક સાધના અદ્ભુતતા છે. બારમા પુણ્યના યોગ પહેલા એક વિશ્વાસ હોય છે તો આ તો પોતાની સાધના છે. તો એ વાત લીધી તો અહીંયા ફરીથી ક્યાંય બાહેરનું કોઈનું એને રૂપ જોવું, વાર્તા કરવી, એનું સ્મરણ એવું એને ક્યાંય હોતું નથી. બીજી એક ગુરદેશે સુરવીરની વાત કરી હતી. સુરવીર કોને કહેવાય? અષ્ટાવડમાં પણ કુંદકુંદ આચાર્ય દેવ જ્ઞાની જ કહેવાય છે, એ જ પંડિત છે, એ જ સુરવીર છે. સુરવીર કોને કહેવાય? સુરવીર ને બ્રેવ કોને કહેવાય, જે બીજા ઉપર વિજય મેળવે, હાવી થાય બીજા ઉપર. બીજા ઉપર જીતવામાં બે થવાનું છે, દ્રવ્ય હિંસા ને ભાવ હિંસા. બીજાની શું થવાની છે? દ્રવ્ય હિંસા, અને પોતાના કસાઈના પરિણામ એ ભાવ હિંસા. અહીંયા સુરવીર કોણ છે કે જે કોઈ દુઃખના કારણો નિમિત્ત છે એના પ્રત્યેની ઉપેક્ષા કરીને પોતાના વિકાર ઉપર વિજય મેળવો, એ ખરેખર સુરવીર પણ છે. કોઈના ઉપર નહીં પણ પોતાના જે અશુદ્ધતાના વિભાવ ભાવો છે, જે આત્માનું અહિત કરનાર. જગતમાં આપણે કોને અહિત કરનાર માનીએ છીએ? જે કોઈ મને જેમાં અત્યંત રૂચિ રસ છે એવા શરીરના પ્રતિકૂળ હશે, આપણે આપણા દુશ્મન કોને માનશું? શરીરને, અથવા શરીરને અનુકૂળ એવા માતા પિતા ભાઈ, એના જેને કોઈ દુઃખી કરે, અંતે તો કોના પ્રત્યે આવ્યું? શરીર. અને એ વાત પણ ગુરદેવસિંહ આનંદ ગંજીને કહે ને, મરણ સમયે શું કહેશું આપણે શરીરને? મરણ કાળે શરીરને શું કહેશું? ચલો સંગ હમારે કાયા ચલો. એની વાત લીધી ને ગુરુદેવ કડી ગાય હતી ને, કે મેં આખી જિંદગી તને ખવડાવ્યું, પીવડાવ્યું, બધું કર્યું, ઘણી સેવા કરી, હવે ચાલતો મારી સાથે ચાલતો, તો શરીર શું કહે છે? તે મૂર્ખામી કરી હતી. અમે તો કોઈ દી મૂર્ખામી નથી કરતા, અમે કોઈની સાથે જતા નથી. ભલે અમારી રાગ થવાની થશે પણ અમે કોઈની સાથે જવાના એ નથી. તે અજ્ઞાનતાથી અમારી પ્રત્યે કરી હતી મોહ બુદ્ધિ. અમે તો જડ છીએ, અમે કોઈની સાથે ગયા નથી. અનાદિ પણ છે. અહીંયા જો 467 પાને ગુરદેવસિંહ વાત લીધી છે, છેલ્લી ગાથા લાગે છે એનામાંથી. સ્ત્રીજનના કટાક્ષથી બાણથી જેના હૃદયમાં આઘાત નથી લાગતો તે જ જગતમાં સુરવીર છે. અને એનો અર્થ લઈ છે ગુરદેવસિંહ એક લાઈન છોડીને, પર પદાર્થનો દ્વેષથી ત્યાગ કર્યો છે એમ નથી. એ પર પદાર્થ મને નુકસાન કરે છે, બગાડે એમ નહીં, પણ પોતાના આનંદની રૂચિમાં લીન થઈને એ સ્ત્રી પ્રત્યેની આસક્તિ છોડવી, આ તેનું નામ બ્રહ્મ. બ્રહ્મચર્ય કોઈના પ્રત્યેનો તિરસ્કાર નથી, પણ જે સુખ મને મારા સ્વરૂપમાં લાગ્યું છે તો કોઈ બી પર પદાર્થમાં હવે મને સુખ બુદ્ધિ લાગતી નથી, આ તેનું નામ સાચું બ્રહ્મચર્ય કહેવાય છે. અને એની પછીના જ પેરેગ્રાફના ત્રીજા, બીજાના માથા છેદવા વાળા ઘણા છે. બીજાના માથા છેદવા વાળા તો ઘણા છે, પણ વિકારને છેદીને આત્માના આનંદનો અનુભવ કરનારા વીર સુરવીર તો કોક છે. અને આવી સુરવીરતા કોને દેખાડી? અહિંસા મહાવીર ભગવાને દેખાડી. આપણને હિંસામાં સુરવીરતા લાગે છે, જૈન શાસન દેખાડે અહિંસામાં સુરવીરતા છે. સાવ જુદું જ છે. બારમાં તો ઓલું કોઈ ઢીલા ઢફ હોય ને તો શું હાવ કેવા છે? સાવ માય કાંગલા ને કાયર છે. અહીંયા કે છે કે પોતાના વિતરાગ ભાવમાં રે એના જેવો કોઈ સુરવીર નથી. ક્ષમા વિરસ્ય ભૂષણમ. આપણે આખી કલ્પનાઓ જ જુદી છે. સામે તો ઉલટાનો કોને માણસનો પ્રેસ કોને વખાણ કોને કહે? ટીટ ફોર નહી, એનાથી હજી કઈક આગળ નહી. ઈટનો જવાબ અમે શેનાથી આપશું? એનાથી હાયર ખાલી પથ્થર. ઈટનો જવાબ ઈટથી નહી, શેનાથી આપશું? કાયરતાના આ નિશાની છે. તું પ્રતિકૂળતાના યોગને સ્વીકારી નથી શકતો, એ તારી કાયરતા છે. ટીટ ફોર ટેટ જો તારે થવું છે, થવું છે ને, સારી વાત છે. એકવાર જ્ઞાની પાસે ટીટ ફોર ટેટ થશે ને, તને ઓલા કેમ દેખાય? જો તારે ટીટ ફોર ટેટ થવું જ છે તો પરમાત્માના સિમંદર ભગવાનના દર્શન કરતી વખતે એમ કેમ ભાવના નથી કરતો કે હે સિમંદર નાથ, હું પણ આપના જેવો જ અલ્પકાળમાં થવાનો. તને હીન જીવા સાથેની કેમ ભાવના જાગે? પવિત્ર પુરુષો સામે તને એવી ભાવના કેમ નથી જાગતી? મૂળ ભાવનાની વિપરીતતામાં કાર્યની વિપરીતતા થયા કરે છે. અને એ ભાવનાનું સમ્યકપણું થવું એ જ ખરેખર આરાધનાનો આ પર્વ ઉજવું કહેવામાં આવે છે. બાકી તો પર્વ ક્યારથી ચાલે છે? આવા બધા પર્વો અનાદિથી. આપણે અનાદિથીમાં જ્યારે પણ યોગ હશે કેટલી વાર ઉજવી શક્યા હશે અને હજી કેટલી વાર ઉજવતા રહેશું? અનાદિથી ચાલ્યા આવે છે, હજી અનંતકાળ નથી ઉજવવા, પર્વ નથી ઉજવવા. આવા આરાધનાના પર્વ ઉજવવા છે કે નથી ઉજવવા? નહીં નહીં. અરે આરાધનાના પર્વ ઉજવવાની પાછળ હું સ્વયં પોતે આરાધનામાં આવી જાય. ઉજવવાની એક ભાવના છે, હવે પણ હું શું કરીશ? હું એવો પુરુષાર્થ કરી કે હું સ્વયં આરાધનાના પંથમાં ચાલીને હું જ આરાધ્યપણું પ્રગટ કરીશ. હવે આરાધનાના ભાવો ભેદમાં પણ નથી રહેવું. હવે આપણે ગુરુદેવસિંહનું પ્રવચન શરૂ કરીએ પહેલા આજે એક ફરીથી, જેમ વાસુપૂજ્ય ભગવાનના નિર્વાણનો મહોત્સવનો દિવસ છે, એમની એક અશરીરી સિદ્ધ દશા સમયસારની પહેલી ગાથામાં સિદ્ધ ભગવાનને નમસ્કાર કર્યા એમાં એક ભાવના ભાવી કે સંસારી જીવ ભવ્ય જીવ સિદ્ધ ભગવાનના સ્વરૂપનું ચિંતન કરીને તે સમાન નિજ આત્માને ધ્યાઈને તેમના જેવા થઈ જાય છે. સિદ્ધ ભગવાનને યાદ કર્યા તો શેના માટે યાદ કરવા છે? કે એમને યાદ કરીને તે સમાન પોતાના સ્વરૂપને સ્મરણમાં લઈ ધ્યાવીને એમના જેવા થઈ જવું, એ જ છે. તો એ વાસુપૂજ્ય ભગવાનના એ નિર્વાણ મહોત્સવના પ્રસંગે આપણે પણ એક કરીએ કે આપ તો પૂર્ણતાને પામ્યા, અમારા માટે પૂર્ણતા થવાનો માર્ગ અમને બતાવી ગયા છો, તો અમે પણ એ પાવન પંથે ચાલીને અમે પણ આપના જેવા થઈએ. અને એ પૂર્ણતા પામવાનો પંથ રસ્તો એનું નામ શું છે? મોક્ષ માર્ગ. કે મોક્ષમાં પામ્યા અને એ પહોંચવાનો રસ્તો મોક્ષ માર્ગ જેમ હોય છે ને, કોઈ એક હોય ચર્ચગેટ અહીંયા કહીએ તો ન્યા જવાનો રસ્તો શું કહેવાય? ચર્ચગેટ નો રસ્તો. રાજકોટ જવું હોય તો રાજકોટ રોડ. એમ મોક્ષ જવાનો રસ્તો એનું નામ શું છે? મોક્ષ માર્ગ. અને એ મોક્ષ માર્ગમાં આજે સમ્યક જ્ઞાનની આરાધનાનો અવસર છે. ગઈકાલે સમ્યક દર્શન, અને એના કેટલા અંગ છે સમ્યક દર્શનના? આઠ. નિસંગ, નિકાંક્ષ, નિર્વિચિકિત્સ, અમૂઢ, ઉપગુહન, સ્થિતિકરણ, વાત્સલ્ય અને પ્રભાવના. એ આઠે આઠ એના માટે કુંદકુંદ આચાર્ય દેવે ગાથા લખી છે. એક એક અંગને માટે એક એક ગાથા ક્યાં છે? સમયસરમાં. સમયસરમાં આવું હોય? સમયસરમાં તો આત્માની વાત હોય, આ તો બધું શેમાં હોય? ચરણાનું યોગમાં. સમયસરમાં થોડી હોય આવું હોય કઈ? નિસંગ, નિકાંક્ષ ને એવું બધું હોય સમયસર? અરે ભાઈ, આપણે ધારીએ છે આ આઠ અંગ છે એટલે કોઈ વિકલ્પની વાત નથી. આઠ અંગ એ આત્માની સમ્યક દર્શન સાથેની નિર્મળ પર્યાય, અને એટલા માટે નિજરા અધિકારમાં લીધું છે. એ આઠે અંગની જે વાત લીધી છે એ શેમાં લીધી છે? નિજરા. એમ ન સમજો કે આ ખાલી વિકલ્પ રૂપ છે. એ આચાર્ય એ કહેવા માંગે, આવા આઠ અંગથી તને રાગ ને બંધ થશે એમ નહીં, એ નિર્મળ પર્યાય છે, તો એનાથી નિજરા તને થવાની છે. તો એ આઠ અંગ સાથે સમ્યક દર્શનના પણ કેટલા, સમ્યક જ્ઞાનના પણ કેટલા અંગ છે? આઠ અંગ છે. અને આઠ અંગમાં ક્યાં ક્યાં હશે? અહીંયા જયમાલામાં તો આપણે લીધી હતી સમ્યક જ્ઞાનની પૂજામાં કે જીનવાણીનો સ્વાધ્યાય કરવો એ કેવી રીતે કરવા જેવો છે? શુદ્ધ અક્ષરનું ઉચ્ચારણ, સાથે સાથે એ જીનવાણી હોય છે એના ભાવો સમજવા, અને પછી બે સાથે વાંચતા જઈએ અને સાથે સાથે ભાવ. એમ ના કરે એવું વિચારવું કે આજે આપણે બધું વાંચી લેશું ને કાલે પછી, એમ ન હોય. જેવી રીતે સપ્તભંગી આવે, સપ્તભંગ એટલે સાત પ્રકાર. ક્યાં સાત પ્રકાર આવે છે? અસ્થિ, નાસ્તિ, અસ્થિ, નાસ્તિ, અવક્તવ્ય, એ પછી બધા જે છે. તો એમાં અસ્થિ અને નાસ્તિ બે કેવા છે? સાથે છે, એટલે ત્રીજો બોલી લીધો. એવી જ રીતે જીનવાણીનો શુદ્ધ અક્ષરથી અભ્યાસ કરવો, એના ભાવો જાણવા, એ બે સાથે. અને ચોથું, જીનવાણી ભણવાનો સુકાળ જાણવો. સામાન્યપણે પ્રમાદનો સમય હોય ત્યારે વાંચીએ, અડધા ઝોલામાં જઈએ, તો કોઈ આની કરતા ન વાંચવું સારું ને. એનો અર્થ શું થયો? એનો અર્થ શું થયો? એને પ્રાયોરિટી કોની આપી? પ્રમાદની આપી. બારમાં તો હવે પેલા ન હોય, પેલા ને ખબર છે પરીક્ષા આવે ને ઉજાગરા કરવાનો હોય તો શું કરે? ગુજરાતી શું કહેવાય? ભલે એવું ન હોય, ચોટલી બાંધી નહીં, કારણ કે ખેંચાય આમ, ખેંચ ઊંઘ જેમ, એવું તો નહીં. પણ ન્યા જેમ ભણવાનું હશે તો કેટલા વાગ્યા સુધી? કાલે મારે પ્રોજેક્શન દેવાનું. પ્રોજેક્ટ કે શું જે કઈ ક્યાં દેવાનું છે, તો કેટલા વાગ્યા સુધી ઉજાગરા થઈ શકે? ત્યાં તો આખી રાત, કારણ કે માયુસ ઇઝ અ મસ્ટ. જે જાણે ખબર નહીં શું એચીવ થવાનું છે. ક્ષોપસમ જેટલો જ જ્ઞાનનો ઉઘાડ થવાનો છે, અને પુણ્ય જેટલી જ અનુકૂળતા મળવાની છે. અભ્યાસ કર્યો ને કર્યો એ કોઈ જ નથી. જે એટલો એફર્ટ્સ ખરેખર એનામાં જે છે ને, અનિશ્ચિતતામાં પૂરો પ્રયત્ન છે, અને નિશ્ચિતતામાં આપણે પ્રયત્ન જ નથી કરતા. કોઈ કે અમે શું કરીએ આખી દુનિયા? ભાઈ, દુનિયાના માર્ગે જવું છે કે અલૌકિક વિતરાગના માર્ગે જવું છે? દુનિયાના માર્ગે તો અનાદિ કાળથી ચાલી રહ્યા છે. એક વિચારી લેવી, બે વણઝાર ચાલે છે. વણઝાર ખબર છે કદાચ? ચાલો એક બે લાઈન ચાલો સમજી લે. વણઝાર બે રસ્તા બે ચાલે છે. કયો ચાલે છે? એક સંસારની વણઝાર ચાલે છે, અને એક કઈની ચાલે છે? મોક્ષની. કોના પગલે પગલે ચાલે છે? નહીં આવે છે આગળ? નહીં, ભક્તિ નથી સાંભળી. કોના પગલે પગલે ચાલે મુક્તિની વણઝાર, કોના સાધે અમર થવા જાગે નરને ના. ગુરદેવસિંહના પાછળ એક શેની વણઝાર ચાલે છે? કઈ મોક્ષની એક ચાલે છે, અને બીજી કઈ ચાલે છે? સંસારની ચાલે છે, આપણે ક્યાં જવું? અનાદિકાળથી તો કઈ લાઈનમાં ઉભા છીએ? સંસારની વણઝારમાં છીએ. હવે કઈ આત્મહિત કરીને અંતરમાં જવું હોય તે પણ વણઝાર ચાલે છે. તો અહીંયા ફરીથી જીનવાણી પટનનો સુકાળ, પોતાના પરિણામોમાં એક સ્વચ્છતા જાગૃતિ હોવી જોઈએ. તો એ માટે એનાથી આગળ એક બહુ જ આપણા જીવનમાં વિચારો, ગુરુનું નામ ક્યારેય છુપાવવું નહીં. જેનો આપણા ઉપર અને પ્રત્યક્ષ ઉપકારો એ તો સપનામાં પણ ભૂલી શકાય નહીં. ક્યારે પણ એમ ન વિચારવું દુનિયા શું માનશે, દુનિયા માને ન માને, મને મારા ઉપકારીનું ઉપકારી પ્રત્યે કેટલું અર્પણ થઈ શકે છે, શું થઈ શકે, શું અર્પણ થઈ. આ શરીરની સીવડાવ ખોળ કે બદલો નવી મળે રહેલો. એક જણ કોકે આપણને પાણીમાં ડૂબતા બચાવ્યા હશે એનો આપણે ક્યાં સુધી આભાર કે ઓબ્લિગેશન જેને કહે ક્યાં સુધી લેતા. જિંદગી પર્યંત ભૂલતા નથી તો જેને આપણને સંસાર કાદવમાંથી બહાર કાઢ્યા છે. કાન ગુરુએ કાદવમાંથી કાઢ્યા રે ચડાવ્યા એ રાજમાર્ગદાર, આવા ગુરુ તે ગોત્યા નહીં જડે. જીવનમાં પોતાના ઉપકારી પ્રત્યેની જો પૂર્ણતયા અર્પણતા નથી, અંશ માત્ર પણ એમાં જો ઓછપ રહી ગઈ, સમજવું એમણે કહેલા તત્વની આપણને રૂચિ ને રસ નથી. ક્યારે પણ પોતાના ક્ષોભ સમને કે એની અધિકતા ન કરવી. અનુભવ જ્ઞાન સામે બધું જ નિર્થક ને નિષ્ફળ છે. 11 અંગનું જ્ઞાન હો તો પણ શું, હું જ્ઞાયક છું એવો એક અનુભૂતિનો કણ, તિર્યંચ પર્યાયમાં કદાચ શબ્દ જ્ઞાન ન હોય અને થયું તો એ અનુભવ જ્ઞાન મોક્ષ પંથે લઈ જનાર છે. જીવનમાં આવા એક અનુભવી સંત સત્પુરુષ મળવા બહુ બહુ દોહેલો છે. ઘણાના જીવનમાં તો વર્ષો સુધી એમનો સંગનો, એમની વાણીનો, એમનો પરિચયનો એક એક અશક્ય અસંભવ વાત જીવનમાં બની છે. તો એવા ગુરુનું ઉપકારીનું નામ ક્યારે પણ એક આત્મા શબ્દ યાદ આવે તો સમજી લેવું, સાથે એને કહેનારા મને સત્પુરુષ યાદ આવે છે. ભક્તિ એક કોનું નામ કહેવાય જેના એક શબ્દની પાછળ એમનું આખું જીવન ત્રાદશ્ય થઈ જાય. એક સામાન્ય આપણે એક સાકર શબ્દ આવે તો આપણી નજર સમક્ષ ઉતરવા લાગે છે. એક સફેદ પદાર્થ, એમ જ્યાં આત્મા શબ્દ આવ્યો તો એ કહેનાર એ મહાપુરુષ નજરમાં કેમ ના આવે. 12માં તો એમ આવે કે હું જ્યાં કોયલનો કાળો રંગ પણ જોઉં તો પણ મને કોણ યાદ આવે. મીરાબાઈની જે આવે છે ને કે એક કાળો રંગ જોઉં તો મને કોણ યાદ આવે છે, કૃષ્ણ યાદ આવે. તો એમ અહીંયા એક આત્મા, એક સમયસાર એ વાત યાદ આવે અને એ સત્પુરુષ જો યાદ ન આવે તો જીવનમાં આપણે એના ભક્ત નથી તો ભક્તિ તો કાંસે, ભક્તિ જ નથી તો ભક્ત ક્યાંથી થશું આપણે. તો ગુરુનું નામ ક્યારે પણ છુપાવવું નહીં. અને એનાથી આગળ જીનવાણીનો અભ્યાસ કેવી રીતે કરવો, તપપૂર્વક. એમ નથી કે પ્રમાદ કરીને. પેલા શું હોય છે, પેલા ખાઈ પીને બધી અનુકૂળતા હશે તો મને સ્વાધ્યાયમાં મારો શું લાગશે, ઉપયોગ લાગશે નહીં. ગુરુદેસી એના માટે બધા જ ગુરુદેસી આપણા અપલખણો બધા કહી દીધા છે. સવારના એક શું કહીએ ગુરુદેવ ઉકાળો કહેતા, ચા નતા કહેતા, એક દોઢ પાસેર ઉકાળો એટલે ચા પીવે તો મગજ શું થાય, તર થાય, તો સ્વાધ્યાયમાં શું લાગે. અને એને જો એ ચાના આખા પીપમાં ડૂબાડી દેતો તો મોક્ષ થઈ જતો હશે. આ બધું જ શબ્દો વાપરા. ક્યાં આપણે એક વિષયમાં એક વ્યસન છે, કરે કરે એક વિષયમાં ક્યાં અર્પાઈ ગયા છે. અરે એક સંયોગની આટલી અધિકતા છે તો એવો એક અતિન્દ્રિય પદાર્થ આત્મા કે દેહાત્મા આવવાનો. જીવનમાં એ પ્રકારની એક સંયમિત જીવન એ સાધનાનો એક પ્રકાર છે. તો એક તપ પૂર્વક બધી અનુકૂળતા અને ફરીથી બેનસીનું એક ચર્ચા, જીવનમાં એટલા પુણ્ય લઈને આવ્યા જ નથી કે બધી પ્રકારની અનુકૂળતા મળવાની. અનુકૂળતા કે પ્રતિકૂળતા ઉપેક્ષા કરીને સ્વભાવની સાપેક્ષતા કરવી પડશે. તું જો બેસ જેને ગુજરાતી ગણવા બેસીશ કે મને બધી જ અનુકૂળતા મળશે, કાળ પૂરો થઈ જશે, આયુષ પૂરો થઈ જશે અને આત્મા રહી જશે. બધી જો સગવડતા અને અનુકૂળતા ગોઠવા બેઠા તો એ આત્મા તો ચૂકાઈ જવાનો છે. તો તપ પૂર્વક પછી જીનવાણીનું અત્યંત બહુમાન હોવું જોઈએ. જેને આપણે માતા તરીકે જેને આપણે બહુમાન આપીએ, સ્થાન આપીએ, તો એના પ્રત્યેની તો મહિમા કેવી હોવી જોઈએ. એક ખાસ ગુરુદેવસિંહનું એમાં પ્રવચનમાં કહેલું કે ક્યારે પણ જીનવાણી સામે હોય પગ ઉપર પગ ચડાવીને બેસાય નહીં, ટેકો દઈને બેસાય નહીં, કદાચ એક પાનું હોય તો એનાથી હવા કઈક પ્રકારના ગુરુદેવસિંહ એને ટેકો દઈને પણ હાથ કે એક માતા સમાન છે. અને આ ક્ષેત્રે આ કાળે એનો જ આધાર છે. આવા એટલા પુણ્ય આપણા નથી કે સાક્ષાત જીનેન્દ્રદેવ આપણને દર્શન આપણને મળે. આચાર્યદેવ જેવા એવા પુણ્ય નથી કે સાક્ષાત દર્શન કરીએ એવા પુણ્ય નથી આપણી પાસે. અને એવા નિર્ગ્રંથ સંતો અને જ્ઞાનીઓના પણ વિરહ છે. એમાં એક જીનવાણી જ એ કેવી છે, નિત્ય બોધક છે આપણને. તો એનું તો અત્યંત ક્યારે પણ જોયું હશે ગુરુદેવસિંહના જીવનમાં જીનવાણીની કેવી મહિમા. અત્યારના ગમે એટલો ક્ષોભસમ હોય, ગમે એટલા પુણ્યના ઉદય હોય, પણ એ સત્પુરુષના એક પ્રત્યક્ષ દર્શન નથી તો એ ઘણી ઘણી પુણ્યની હીનતા છે. અત્યારના ભલે ઘણા કે આઈક્યુ વધારે અને બધા એકદમ બહુ જ બુદ્ધિ બધું ઘણું છે, એ મહાપુરુષ જ્યારે સવારના જીનેન્દ્રદેવના દર્શન કર્યા વગર, સોરી ટાઈમ તો પૂરો થયો છે એક આ વાત આવી એટલે, જીનેન્દ્રદેવના દર્શન કર્યા વગર મુખમાં કાંઈ લેટ પણ નહીં, મુખ શુદ્ધિ આદિ કરે પણ કોઈ દી કાંઈ લેવાનું નહીં. એક મોડું દૂધ એ પોતે લેતા નિયમથી પોતા પૂરતું, પછી થોડી વાર ગરમ એકદમ પીધું હોય તો પરસેવો આદિ હોય એ પૂરું કરીને ગુરુદેવસિંહ સ્વાધ્યાય પોતાનો પ્રવચન નહીં પોતાનો એક સ્વાધ્યાય કરવા માટે પોતે લેતા. ત્યારે જે પ્રણવ મહાત્મા કરીને નાની એવી બુક છે એમાં બનારસીદાસજીની ને પદો છે, અને ઓલી પણ જે જયમાલા આપણે પૂજામાં જીનવાણી લઈ, જીના દેશ જાતા જીનેન્દ્રા વિખ્યાતા, એ ગુરુદેવસિંહ વાંચતા. એની નાની એવી પુસ્તિકા ગુરુદેવસિંહના એ કલશટીકા નામના શાસ્ત્રમાં હંમેશા રહેતું, એ ગુરુદેવસિંહ એમાંથી કાઢે નાની એવી હાથમાં એક બહુ જ બહુમાનપૂર્વક હાથમાં ધારણ કરે, પછી શું કરે માથા ઉપર ચડાવીને. એક આપણને સહેજે લાગતું હશે પણ એક મહિમા, એનું એવું કોઈ વજન કે એવું નતું, પણ એક જીનવાણી છે જેમાં જીનવાણીની સ્તુતિ લખી છે એની પણ એટલી મહિમા કે હાથમાં લઈ ઉપર શિર ઉપર ચડાવીને એને વંદન બહુમાન કરી અને મોઢે હોય અને છતાં હાથમાં રાખીને ગુરુદેવસિંહે દરરોજ એ વાંચતા. અને છેલ્લે જયસેનાચાર્ય દેવની સમયસારની 320 ગાથાનું છેલ્લું વાક્ય, સકલ નિરાવરણ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય અવિનશ્વર શુદ્ધ પ્રાણામિક પરમભાવ લક્ષણ નિસ્તુદાત્મ દ્રવ્ય તેજ હું છું, એ વાક્ય પણ નિયમથી એ પાનું રહેતું હતું એમાં પણ એ આ રીતે તો ગુરુદેવસિંહ પોતાના સ્વાધ્યાયનો પ્રારંભ કર્યો. આ જીનવાણી પ્રત્યેનું કેવી ભક્તિ ને કેવું બહુમાન હશે. ખરેખર આપણે આપણા જીવનમાં શીખવા જેવું છે. સ્વાધ્યાય મંદિરમાં, સ્વાધ્યાય હોલમાં, પ્રવચન હોલમાં દાખલ થયા તો હવે મૌનતા જ ખરેખર હોવું જોઈએ. અહીંયા આવીને પણ હજી બીજા વિકલ્પો ને એ બધું ચાલુ થાય છે. એનો અર્થ કે હજી જીનવાણીની એક બાહ્ય પણ વિનય વિવેક ભક્તિ આપણામાં નથી. ક્યારેક કોઈ અવસપણે હોય તો એટલું કે બીજો એક કાનમાં હોય બીજો કાન ના સાંભળે એવી જાતની હોય. અહીંયા આવીને બીજી અરે એક નિવૃત્તિથી લઈને આજ ગુરુદેવસિંહની શું ગાથા આવવાની છે, ઘરે વાંચી ન આવ્યો તો અહીંયા પણ 5 મિનિટનો સમય હોય તો એ વાંચવાનું મન કેમ ન થાય. તો એ જીનવાણીનો અત્યંત, ચલો એનાથી અત્યારથી વાત નથી, ગુરુદેવસિંહ સંપ્રદાયમાં હતા ત્યારે પણ એક જીનવાણી પ્રત્યેની શાસ્ત્રની એક બહુમાનની કેવી હતી. ક્યારે પણ ગુરુદેવસિંહને એવો થાક લાગ્યો હોય, કારણ કે ઉપવાસ આદિને બધા કરતા હોય તો થોડું સુતા કેવી રીતે હોય, એમના ગુરુ કહેતા કાનજી થાકી ગયા હોય તો સુઈ જજે, પણ આ રીતે સુતા સુતા એ સ્વાધ્યાય ન કરાય. કેટલી જીનવાણી પ્રત્યેની એ મહિમાની બહુમાનની. તો એ સમ્ય જ્ઞાનનું એક અંગ છે કે જીનવાણીનું અત્યંત શું હોવું જોઈએ, બહુમાન હોવો જોઈએ અને વિવેક હોવો જોઈએ. જીનવાણી કપડા રાખવા માટે ઘરમાં શું હોય બધું, શું કે બધા વોર્ડરોબ બધા હોય, અને શાસ્ત્ર રાખવા માટે ઈસુ સૂચવે છે, આપણા ક્ષોભશમની હીનતા સૂચવે છે, જ્ઞાન હણાતું ક્યાં પહોંચી જશે કલ્પના નહીં કરીએ. જે આત્મહિતમાં નિયમથી નિમિત્ત રૂપે છે જીનવાણી, દેશના લબ્ધિ, અને એના માટે જગ્યા ન હોય, અને બીજા પરિગ્રહ જે પાપના નિમિત્તો છે એના માટેની જગ્યા છે, તો સમજી લેવું. લૌકિકતામાં પણ હોય, બીજા બધાને છોડજે, માતા પિતાને હૃદયનું સ્થાન આપજે, તો આ તો જીનવાણી છે. તો એના પ્રત્યે આપણને બહુમાન અને એના પ્રત્યેનો વિવેક ભક્તિ એ જીવનમાં હોવું જોઈએ. આ રીતે સમ્યક દર્શનના જેમ 8 અંગ છે, એમ સમ્યક જ્ઞાનના પણ 8 અંગ છે, અને એની આરાધનાનો દિવસ છે. તો જીવનમાં જેમ ગુરુદેવસિંહ શ્રાવકના જ્યાં 6 આવશ્યકની વાત ચાલે, જીનેન્દ્ર પૂજા, ગુરુ ઉપાસના, સ્વાધ્યાય, એ પદ્મનંદી પંચવસંતીમાં પ્રવચન છે, સાંભળી લેવું. એમાં ગુરુદેવસિંહ સ્વાધ્યાય ઉપર વજન દેતા, ભાર દેતા શું કહી દે, જે દિવસે સ્વાધ્યાય ન થાય તે દિવસે એવો ખેદ થવો જોઈએ કે એકનો એક દીકરો હોય 20 વર્ષનો યુવાન, અને એનું મૃત્યુ થાય અને જેટલો ખેદ ન હોય એના કરતા અધિક એને જીવનમાં ખેદ, કે આજે મેં મારા આત્માને સ્વાધ્યાય રૂપી ખોરાક નથી આપ્યો. જીવનમાં ઘણો પલટો કરવાની જરૂર છે. પુણ્યના યોગે સાંભળવાનું મળ્યું છે, જ્ઞાનના ક્ષોભ સમયે ધારણા યાદ રાખી લીધું છે, પણ પરિણમન થતું નથી, કારણ કે અંતરંગ પરિણામમાંથી હજી કોઈ આત્માની દરકાર રૂચિ હજી થઈ નથી. તો એ પલટો કરીને આવા આરાધનાના પ્રસંગોમાં આપણે એક મારે મારા જીવનનું એક ધ્રુવ તત્વ મેં નક્કી કર્યું છે, એક ટાર્ગેટ મેં નક્કી કર્યું છે કે મારે આ જીવનમાં મારા ચૈતન્ય તત્વને પામીને મારે જવું છે, અને એના માટે મારે સર્વસ્વ છોડવાની મારી તૈયારી. કદાચ શરીર છૂટી જાય તો પણ સોગાની જીતો શું, કાં તો શરીર છૂટશે ને કાં તો આત્મા મળશે. આવી જે અંતરંગની વીરતા દ્વારા કામ થવાનું છે, હોતા હે ચલતા હે દે જોશું કરશું, એ કોઈ આત્મ આરાધનાના એ કોઈ પ્રકાર હોતા નથી. તો આવા આરાધનાના અવસરો મળ્યા છે આપણને. એવો સહેજે ઘણાના જીવનમાં એક અનુકૂળતા, નિવૃત્તિ યોગ બધો જ મેળો છે, તો એક આત્મહિત કરીને આ જન્મ મરણના દુઃખથી છૂટીએ એવી એક ભાવના.
સાંજનો કાર્યક્રમ સાંજે 4:45 થી 5:45 સ્વાધ્યાય, 6 થી 6:45 ભક્તિ તથા આરતી, 7 થી 7:30 પ્રાસંગિક જાહેરાત, અને 7:30 થી 9:15 સમૂહ પ્રતિક્રમણ, 5,000 રૂપિયા સ્વામી વાત્સલ્ય ખાતે એક પરિવાર. સહજાનંદી સોદ સ્વરૂપી अविनाशी हूँ आत्मस्वरूप सहजानंदी शुद्ध स्वरूपी 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 अविनाशी हूँ आत्मस्वरूप परम मंगलकारी आम भक्तों ने साध्य भी सिद्ध दर्शन प्राप्त वर्तमान 24 ना रुष्पादी मार्ग परम 24 जिनेन्द्र भगवान नो जय हो। हाल विदेह क्षेत्र में विद्यमान केवल ज्ञान कल्याण स्वरूप जीवन स्वामी धर्म धुरंधर श्रीमंद राज्य अजित वीर परंत विश्व विरमान जिनेन्द्र भगवान नो जय हो। वर्तमान अवसर पर समय ध्रुव धाम धक्ति धोनी धखावी अखंड साधना करना एवं अड़क नाम धारक श्री बाहुबली मुनिन्द्र भगवान नो जय हो। जिन मुखोद्भवित परम वितराक स्वरूप दाता नित्य बोधक परमागम समयसार प्रवचनसार नियमसार आदि समस्त जिनवाणी मातनो जय हो। भरत क्षेत्र भव्य भक्तों ने जिनवाणी मातना भेटना करावनार हालता चालता सीतसम केवल ज्ञानी तलेटीना आनंद में झूलनारा प्रचुर स्वसंवेदनास्वादी भगवान श्री कुंकुंद आचार्य देवनो जय हो। एकत्व विभक्त नित सुधात्मा सम्यक स्वरूप समझावनार पुरुषार्थ प्रेरणा मूर्ति सकल द्रव्य की स्वतंत्रता बतावना श्री कहान गुरु देवनो जय हो। कहान गुरु महिमा प्रकाशक प्रसमूर्ति धन्यवतर पूज्य भगवती मातनो जय हो। मुनि दशाना पूर्वसनी भावना जागृत करावनार परम कृपाणु देवनो जय हो। पर्युषण पर्व आजना उत्तम ब्रह्मचर्य धर्म दीननो जय हो। पर्वाधिराज शाश्वत पर्व पर पर्युषण पर्वनो जय हो। वितराक सर्वज्ञ प्रणीत परम पवित्र सनातन दिगंबर जैन धर्मनो जय हो। हे जिनवाणी भारती तो हे जपो दिन रैन जो तेरा शरणाग्रहे सो पावे सुख चैन जावाणी के ज्ञान ते सूझे लोकालोक सो वाणी मस्तक नमू सदा देत हूँ दुख। बोलो द्वादशांग में समस्त जिनवाणी मातनो जय हो।